પ્રેમની પહેચાન કરાવતા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી. પ્રેમને પ્રભુ સાથે મુલાકાત કરાવવા માટે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ અદભુત અદભુત પદોની રચના કરી છે, જેમાંથી સંપ્રદાયમાં ખૂબ પ્રસિદ્ધિને પામેલા વંદુ સહજાનંદ સ્વરૂપ આઠ પદો, જેમાંથી આપણે સાત પદો સાંભળી ચૂક્યા હતા, આવો સાંભળીએ આપણે હવે આઠમું પદ.
વાલા તાર જુગલ ચરણ રસ રૂપ વખાણું વાલ મારી લો.
વાલા તાર જુગલ ચરણ રસ રૂપ વખાણું વાલ મારી
લો. વાલા તાર જુગલ ચરણ રસ રૂપ
તાળીયા જોડશે.
નખની અરુણતા જોઈ હો વાલા તારા નખની અરુણતા જોઈ સસી કળા ક્ષીણ છે રે
Oh,
પંડિત પ્રેમાનંદ સ્વામીએ આઠ પદોની રચના કરી. સ્વામીના જોકે અનેક વિવિધ પદો છે, પરંતુ આઠ પદોમાં તો સ્વામી પોતાના હૃદયને જ નીચોવી નાખ્યું છે. ભલભલા પ્રેમીઓને ઝાંખા પાડી દીધા સ્વામીએ. પ્રેમ કોને કહેવાય એનું ઓરિજિનલ ચિત્ર સ્વામી પૂરું પાડ્યું છે. વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણ વાહલ મારેલો. મહારાજ, હું કોને વખાણું, કોને નિંદુ? જીઅંગમાં બસ વૃત્તિ જાય ત્યાં ચોટી જ જાય છે, ઉખડતી જ નથી. વાલા તારા જુગલ ચરણ રસ રૂપ, આપના બે જે ચરણારવિંદ છે, રસરૂપ છે, અતિ રસાળ છે. અને રસાળનો અર્થ ભક્તજનો એવો ઘટાડવો, અતિશય પ્રેમ ઉપજાવે એવા છે. હાકર ખાવાનું ગળું લાગે એમાં ગળ્યા લાગે એવા નથી કઈ, પણ સુખ ઉપજાવે એવા છે. આમ એ ચરણારવિંદમાં મારી વૃત્તિ જયારે પરોવાય છે ને ત્યારે એમાંથી સુખના જન ઢગલા થવા માંડે છે. મહારાજ, એમાં મન મારું ઓતપ્રોત થઈ જાય છે. ખાલી જમણો ચરણારવિંદ એમ નહીં, બે બંને ચરણારવિંદ. વાલા તારા જુગલ ચરણ રસરૂપ વખાણ વાહલ મારેલો. માટે એની મહત્વતા ગાવાનું મને મન થાય છે. અને મને કોઈ કઈ પુષ્કરોનું ગાવ એમ નહીં, મને કોઈ કે ભલામણ નથી કરી કે આ ચરણારવિંદ તમે વખાણ કરજો એમ, પણ મને વાહલ જેવું ઉપજે છે એ ચરણારવિંદ જોતા મારું મન જ એટલું બધું એકાકાર બની જાય છે કે જેથી કરીને હૃદયથી ઉર્મિ ઉઠે છે કે બસ આની મહત્વતા ગાય જ રાખું, ગાય જ રાખું, ગાય જ રાખું. અને ભક્તો, અંદરથી જે વસ્તુ ઉઠે ને એનો આનંદ કંઈક જુદો હોય છે, એની મહત્વતા કંઈક જુદી હોય. આ તમે બધા શિબિરમાં આવ્યા છો, પણ તમને બે ચાર છ મહિનેથી સંકલ્પ એક શિબિરમાં જવું છે, શિબિરમાં જવું છે, અને આવ્યા હોવ એની મોજ જુદી હોય. તમને હાથ ફેરી ફોન કરો, સ્વામી અવાય એમ નથી, તમારે આવવું પડશે. સારું, તો પછી એકાદ દિવસનું કંઈક ગોઠવું છું એમ, હં, અને પછી ગોઠવે. ગોઠવણીમાં મોજ ન હોય યાદ રાખજો, સહજતામાં મોજ હોય, ગોઠવણીમાં મોજ ન હોય, સહજતા. મહારાજ આપના ચરણારવિંદ એવા છે, અંદરથી ઉર્મી મને જાગે છે કે એના વખાણ કરે જ રાખું, કરે જ રાખું, કરે જ રાખું. વહલાતી કોમળ અરુણ રસાળ, અતિ કોમળ છે, બરડ જરાય નહીં. હો, આપણા ભક્તો કેવા બરડો હોય, કાંટો વાગ્યો હોય ને તો બિચારો કાઢવા જાય ને હાથ છોલાઈ જાય, એવા બરડો હોય. પણ મહારાજ આપના ચરણારવિંદ તો અતિ કોમળ અને રક્તવર્ણા છે, અતિશય લાલાચ છે, અરુણ છે, અતિ રક્ત છે. ચોરે ચિત્ત ચાલ મારેલો. આપના ચરણારવિંદ તો બહુ મનોહર છે, પણ આપ જયારે ચાલો છો ત્યારની વાત તો બહુ જુદી જ છે. પછી મહારાજની જે હાલ હતી ને હાલ, મહારાજની ચાલવાની જે છટા હતી એ કંઈક અનેરી હતી, એમ બ્રહ્માંડમાં કોઈની મળે નહીં. જેનો પેલો મેથાણનો ઇતિહાસ નથી, મહારાજ મેથાણ ગામમાં ગયા હતા અને દેવરામને ત્યાં મહારાજ છુપે વેસે રહેલા. ગોવિંદરામના મનમાં એમ સંકલ્પ થયો કે મહારાજ, એને ખબર છે મહારાજ એ રહે, પણ કોઈને ત્યાં જાય નહીં. એક વાર ગોવિંદરામ મહારાજની પાસે પહોંચી ગયા. મહારાજને કે મહારાજ મારો હું વાંક, આ દેવરામને એકલાને સુખ આપો, મને નથી આપવું, કૃપા કરો, કાંઈક મહારાજ દયા કરો, મારે આંગણે આવો. મહારાજ કે તારી ઘેર આવું ને તોડી જાહેર થઈ જાઓ પાછો, મારે છુપું રહેવું છે. મહારાજને કે મારા જાહેર નહીં થવા દો. મહારાજ કે બનતા છે, હું ઊભી બજાર નીકળું દુનિયા ન જાણે, એ તો બને જ નહીં, થઈ જ જાઓ જાહેર, માટે તો નહીં મેળ પડે. ગોવિંદરામ કરગરવા માંડ્યા, મહારાજ કોઈ પણ ભોગે આવો. અતિ જયારે આગ્રહ કરે ને ત્યારે મહારાજ કે એક કામ કરીએ તો પછી દિવસ હાથમાં જાય ને પછી નીકળીએ, અને આ દેવરામના કપડ પહેરી લઉં કે, અને અંધારે જેવું થોડું ઘણું થઈ જાય ને પછી આપણે નીકળીએ, અને દેવરામના કપડા પહેર્યા હોય એટલે બીજાના મનમાં શું થાય, તો દેવરામ ને ગોવિંદરામ હાલ્યા જાય છે બે. એટલે કોઈને ખબર પડશે નહીં, અને રાત ત્યારે ત્યાં રોકાય અને વહેલો 4 વાગે પાછો આવતો રહેશે. મહારાજને કે મહારાજ એમાં મને કાંઈ વાંધો નથી, કપડાં ગમે એના પહેરો, મને કપડાને અરે મતલબ જ નથી, મને તમારે અરે મતલબ છે, આપ આવો એટલે હું રાજા. કે મહારાજ કે તો મને કાંઈ વાંધો નથી. અને પછી મહારાજે દેવરામના કપડાં પહેર્યા, દેવરામના કપડાં પહેરી દિવસ આથમી ગયો. પછી મહારાજ ગોવિંદરામની સાથે એમને ઘેર જવા તૈયાર થયા, ઊભી બજારે હાલ્યા જતા હતા. બીજા બધા તો પટેલિયા વટેલિયા બધા તો ખેતીનું કામકાજ કરીને ઘરની અંદર બધા બેસી ગયા છે, વાળું પાણી કરતા છે, પણ 2-4 વાણિયા દુકાન ખોલીને બેઠેલા, દુકાન બંધ કરું કરું થયા હતા, અને એમાં બેઠેલા, ને એમાં ગોવિંદરામ અને દેવરામના કપડાં પહેરીને મહારાજ બે નીકળ્યા, અને બે આમ ઉતાવળ ઉતાવળ હેલા જતા હતા. એટલે પેલા વાણિયા બેઠા હતા ને એ કે ગોવિંદરામ ને દેવરામ ઉતાવળા ઉતાવળ કામ બહુ હેલા જાય છે, કે બહુ ઉતાવળા હાલે છે કે. ત્યારે બીજો વાણિયો કે ઓલા તો ગોવિંદરામ લાગે છે, પણ ઓલા દેવરામ નથી લાગતા, કે એ તો કોઈક બીજું લાગે છે. તો કે ના ભલામણા, આજો ને દેવરામના કપડાં આખા ગામમાં પ્રસિદ્ધ, આવા જ પહેરે છે, એના જ કપડાં છે, આ બીજા કોના કપડાં? તો કે કપડાં દેવરામના લાગે છે, પણ હાલ દેવરામની નથી. ત્યારે કોઈ કીધું તો પછી આવી હાલ તો કોની હાલી છે વળી? ઈ જોવા ને બીજું કોણ હોય? તો કે ઘણા સમય પહેલા સ્વામિનારાયણ આવ્યા હતા ને એ બસ આવી જ રીતે હાલતા હતા, માટે લાગે છે કપડાં દેવરામના છે ને હાલ સ્વામિનારાયણની છે. માટે માનો યા ના માનો, પણ ગોવિંદરામની સાથે આ દેવરામ નથી, આ સ્વામી નારાયણ જ છે. ત્યારે બીજો વાણિયો કે ના ના, કે એવું ન બને ભલા માણા, સ્વામિનારાયણ આવ્યા હોય તો હસતા થોડા રે, એ તો એના ભક્તો અગાઉથી બધાને કહી દે, અને આજુબાજુના ગામડાના માણસો કેટલા ઉમટે, એટલે આગલી ફીરે આવ્યા હતા કેટલા માણસો અહીં ઉમટ્યા હતા, આ તો કોઈને ખબર નથી, એમ સ્વામિનારાયણ થોડા આવે. માટે મારું માનવું એવું છે કે એ દેવરામ જ છે, એ તો કદાચ એમ હાલતા છે, નકલ કરતા હોય. ત્યારે બીજો વાણિયો કે પણ બધાની નકલ થાય દુનિયામાં, પણ સ્વામિનારાયણની નકલ નકલ કોઈ કરી શકે નહીં, માટે આ સ્વામિનારાયણ જ છે, આ દેવરામ છે જ નહીં. ત્યારે બીજો વાણિયો કે આપણે ખોટે ખોટી પરસ્પર ચર્ચા કરી એને કરતા હાલો ને આગળ જઈને ઉભા રહી ગયા, હમણાં ખબર પડી છે કોણ છે. અને વાણિયા દોડતા મહારાજ ને ગોવિંદરામ હાલ્યા જતા ત્યાં આગળ જઈને ઉભા રહ્યા, અને ત્યાં ગોવિંદરામ ને મહારાજ નીકળ્યા, અને મહારાજના મુખારવિંદ સામે જોયું, ઓલ્યા વાણી મારો ઘૂસતો લેતો જા, દેવરામ કહેતો દેવરામ છે, હું કહેતો દેલા સ્વામિનારાયણ છે, સ્વામિનારાયણની જ આવી હાલ્યો, બીજો કોઈ આમ હાલી જ ન હગે. અને પછી બે બધા વાણિયા મહારાજના પગમાં પડ્યા, મહારાજના પગમાં પડી ગયા, કહે છે કહો કૃપાનાથ તમે અહીંયા પધાર્યા છો, અમને તો ખબર નથી. મહારાજ ગોવિંદરામને કીધું હું નહોતો કહેતો, હું જાહેર થઈ જાય, તું માન્યો નહીં ધરાહાર. મહારાજને કહે મહારાજ પણ નહીતર હું લાભ લીધા વિના રહી જતો હતો ને. ત્યારે પેલા વાણિયા કહે કે તમારે છૂપું રહેવું હતું એટલે તમે કપડાં તો દેવરામના પહેર્યા, પણ તમારી હાલથી તમે ઓળખાઈ ગયા અને પકડાઈ ગયા. એટલે અહીંયા પ્રેમાનંદ સ્વામી કે વહલાતી કોમળ અરુણ રસાળ ચોરે તીત ચાલ મારેલો, ભલા ભલાના ચિત્તને ચોરી લે એ અદભુત મહારાજની ચાલ હતી. એમ શું મહારાજની વાત કરવાની, શું કરવાની, કરતા કરતા કદી તૃપ્તિ ન થાય એવી અદભુત આ મૂર્તિ છે. કાંઈ ને કાંઈ ભક્તો 8 પદમાંથી એકાદ વસ્તુ આપણને જો ચિત્તમાં ચોંટી જાય ને તોય કામ થઈ જાય, કહો એકાદ વસ્તુ ચોંટી જશે ને તોય પણ કામ થઈ જાય. ઓલી રે શ્યામ તમે સાચું નાણું ડોશી યાદ રાખ્યું તું, હે બીજી એક કડી નહોતી આવતી તે શ્યામ આવી ગયા છે, લ્યો મારે ત્યાં હાલો ડોશીમાં તમે તેડવા આવ્યા. અરે પણ તમે કોણ? તો કે સ્વામિનારાયણ. અરે પણ મેં તો તમારું ભજન નથી કર્યું, તમારી કંઠી નથી પહેરી, ક્યારેક ક્યારેક તો ભૂકા કાઢી નાખે, કલ્યાણમાં આમ ભ્રમણા કરાવી નાખે, કામ મોક્ષ? મેં તમારી કંઠી નથી પહેરી અને તમારું ભજન નથી કર્યું અને મને ધામમાં તેડવા માટે આવ્યા? મહારાજ કહે કે તું પણ કેટલા વર્ષથી રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે સુખદાયક જાણો, એમ છે કે બીજું સર્વે દુઃખદાયક જાણો, તું એમ કેદાડાની પુકારી પુકારીને કહેતી હતી, ફડખે વાળા ફરિયાદ કરતા હતા ડોશી હવે મૂવી બંધ થાને કે, તોય તું બંધ નતી રહેતી, બસ અખંડ ગાય જ રાખતી હતી. રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. તું જગતને દુઃખદાયક માનતી હો, મને સાચું નાણું માનતી હો, અને આજ હું તને તેડવા નહોત, મને ભગવાન કોણ કહે? માટે હાલો ડોશીમાં થાવ તૈયાર. અને ડોશીમાને તૈયાર કરાવી અને ગાડામાં બેહીને આટા મારનાર ડોશીમાને વિમાનમાં બેસાડી દીધા. બોલો, ઉપાડી ગયા. એકાદ વસ્તુ પણ આની જો ચિત્તમાં ચોટી જાય, ચિત્તમાં ચોટી જાય તો કામ થઈ જાય. તમે કલ્પના તો કરો, મહારાજની વસ્તુ ક્યાં, ઓલા બ્રહ્માનંદ સ્વામીની ડૂટી ઓલા છોકરાના ચિત્તમાં ચોટી ગઈ. બ્રહ્માનંદ સ્વામીની ડૂટી, બોલો, મહારાજની નહીં. મુઠ્ઠી પોક આપ્યો તો સ્વામી કેમ બહુ રાજી થયા. છોકરા માગ, તો કું માગું આપશો? તો કે હા. પેલા જગતનું માગવા કર્યું, સ્વામી કી તો બધું થાય, પણ જા હું તારા ઉપર રાજી થયો, તું મને અંતે સંભાળજે, હું તને તેડવાવીશ. ત્યારે પેલો છોકરો કે પણ તમે મને યાદ છે ના રહ્યો? ત્યારે સ્વામીનું સ્થૂળ બહુ હતા ને, પેટ મોટું, એટલે સ્વામી આમ જરાક પેટ દેખાડી કીધું. સ્વામી કે બીજું કાંઈ યાદ ન રહે ને, તો કાંઈને અમારી ફાનને મારી રૂટી સંભાળજે, કે તોય તેડવાવીશ કેન્સર. અને ફાંદને ડૂટી સંભાળતો રહ્યો. અંત સમય આવ્યો અને બ્રહ્માનંદ સ્વામી મહારાજને લઈને હારે આવ્યા. મહારાજ હાલો, ઓલાને ફાંદ દેખાડીને આવ્યો છું, કે જવું પડશે તેડવા. અને મહારાજને લઈને બ્રહ્માનંદ સ્વામી આવ્યા. અને છોકરાને, છોકરો છોકરો નતો રહ્યો, કાંઈ બાબો મોટીને બાભો થઈ ગયો તો, પણ બાભો ત્યાં થયો ત્યાં સુધી દૂટીને ફાંદને સંભાળી રાખી. તો બ્રહ્માનંદ સ્વામી મહારાજને લઈને તેડવા માટે આવ્યા. ભક્તો, આ વસ્તુ એવી છે, આને કોઈ જો સંભાળી રાખે તો અંત સમો સુધારી નાખે. માટે આ મંડપ યાદ રહી જાય, આ સ્ટેજ યાદ રહી જાય, આમાંથી કોઈ સંતો યાદ રહી જાય, આમાંથી કોઈ હરિભગત યાદ રહી જાય, આમાંથી કાંઈ ને કાંઈ યાદ રહી જાય, તોય બેડો પાર થઈ જાય. નહીતર મંડપ તો તમે લગ્નમાં નાખો. એ અંત સમય જો સાંભળી ગયો તો ગયા કામમાંથી, સીધી ટિકિટ કપાવે ગયા જમપુરી ભેળી. આમાંથી ક્યાંક યાદ રહી જાય તો કામ થઈ જાય. મહારાજની મૂર્તિ મહાલૌકિક છે, મહાલૌકિક. વહલા હતી કોમળ અરુણ રસાળ, ચોરે તીત ચાલ મારેલો. મહારાજ તમારી અદભુત ચાલે તો મારા ચિતડાને ચોરી લીધું છે. કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય, મોબાઈલ આપણી પાસે હોય, પછી ચોરાઈ જાય, પછી આપણે એમાંથી મોબાઈલ કરવો જ થાય, શું કામ ન થાય? આપણી પાસે રોજ નથી તો થાય કેથી કોજી? પછી જેના હાથમાં એ કરે એમ મહારાજને કહે છે કે મહારાજ, મારું ચિત્ત તો તમે ચોરી ગયા છો, મારી પાસે ચિત્ત રહેવા જ નથી પામ્યું, તો હવે ચિંતન કરવું કોનું બીજું કહો? હવે કોઈનું ચિંતન થાય, કોઈનો સંકલ્પ થાય એવી પણ પોઝિશન રહેવા પામી, અને ત્યાં આખું ચિતડું તમે ચોરી ગયા. બોલો, ખાલી તમારી ચાલ જોઈ ત્યાં મારું ચિતડું ચોરાઈ ગયું. અદભુત પહેલી કડી સમજાવી, અને પ્રેમાનંદ સ્વામી બીજી કડી અદભુત તે લખી રહ્યા છે.
વાલા તારે જમણે અંગૂઠે તિલ ઘેન ખમાચીન છે.
Okay.
વહલા તારે જમણે અંગૂઠે તિલ કે નખમાં ચિહ્ન છેરેલો. કેટલું અનુસંધાન રાખીને એક એક વસ્તુ કેવી ઝીણવટથી લખી લીધી. આજ ભગવાન સ્વામિનારાયણનું ભગવાનપણું છે, સમજાય છે? આજ એનું ભગવાનપણું છે. એક એક વસ્તુ એને તો મહાવૈરાગ્ય સંતો જગતમાં કોઈને ન યાદ રાખે એ સંતોએ મહારાજના નાના તિલ અને ચિહ્નનો અનુસંધાન રાખીને લખી લીધા. ઘણા લોકો એમ કહે ને કે સ્વામિનારાયણમાં પહેલા તો કશો પ્રતાપ નહોતો, પણ પછી બહુ સાધના બહુ કરી, તપ બહુ કર્યું ને એટલે બધો પ્રતાપ આવી ગયો. ભલા માણસ મહારાજ મધ્યના 13મા માં કહે, અમે તો અત્યારે બધું દેખીએ છીએ અને જન્મ પછી દેખતા હતા, જન્મ પહેલા દેખતા હતા, માના ઉદરમાં દેખતા હતા. એને માટે સાધના જેવી કોઈ વાત હોતી નથી, પણ અજ્ઞાત જીવને મનમાં સંકલ્પ થાય. મહારાજ પ્રગટ થયા ને ત્યારથી લોકોને આ પડી ગઈ હતી કે આ ભગવાન છે. મેં કદાચ તમને વાત કરી હતી, નાના રાજકોટ છે, નાના રાજકોટ. ઘણા વર્ષ પહેલાં પડીને પારણ હતી તો યજમાન મને કહે કે સ્વામી તમને એક અલૌકિક વસ્તુના દર્શન કરાવવા છે. એટલે મારા મનમાં એમ કે હશે કદાચ ચરણારવિંદ કેવું કાંઈક. મેં કીધું વાંધો નહીં, તો કે લેતો આવું. મેં શું છે, તો એ પહેલાં નહીં કહું કે પહેલાં લઈ આવું પછી કહું. મેં કીધું વાંધો નહીં તો લઈ આવો, લાવશો ત્યારે દેખશું. ક્યારેક ક્યારેક એવું કરો એટલે પટેલ જો ને વાડી આટો મારવા જતા, તમે દરબાર વાવણી વાવતા હતા, શરૂ કરવાના જતા, ત્યાં પૂછ્યું દરબારો શું વાવવું, તો કે નથી કેવું, તો કઈ નહીં ઉગશે ત્યારે જોઈ લેવું. એમ કઈ પટેલ જતા રહ્યા, દરબાર કે વાવે હરામ વાવે, કે વાવે વાવું તો ઉગે ને, ઉગે તો જોહે ને કે વાવું જ નહીં, એમને દાળા કહી ગયા કહો વાવું. ઓલા ભગત મને કે એમ નહીં કહું. મેં કીધું તો સારું લઈ આપી જ જોવું, પછી ખબર પડશે. લઈ આવ્યા, પેટી ખોલી, અંદરથી મહારાજનું છઠિયું કાઢ્યું, એક વેદનું હવા વેદનું છઠિયું. મને તો બહુ આનંદ થયો, છઠિયું મહારાજ. મને કે મારાનું છઠિયું, છઠિયા ખાતર દહ ન હોય, એક જ હોય. હવે ક્યાં છપિયા ને ક્યાં નાનું રાજકોટ, કોઈ ન્યા છઠિયું પગ્યું. આ શેની પ્રતીતિ કરાવે છે? જન્મ્યા ત્યારથી, પ્રગટ થયા ત્યારથી લોકો એને ભગવાન માન્યતા. તમારું કોઈનું છઠિયું ઘેરે છે? ક્યાંય બાળોત્યા થઈ ગયા છે નહીં? તો બાળોત્યા શબ્દ આપણે હારો વાપરી, એટલે સારું લાગે બાળોત્યા. એટલે કોઈક ને બાળોત્યા એટલે હું વળી સર્જન થયું છે. જયારે બાળ પ્રભુ ઘનશ્યામ છ દિવસના હોય ને તે દાડે પહેરાવવામાં આવેલું વસ્ત્ર એને અત્યાર સુધી હચવાઈ રાખવામાં આવ્યું છે. એ ક્યારે હચવું છે કોજી? એની વિશે જો ભગવાનપણાની પ્રતીતિ પ્રગટ થતાની સાથે નો કોણ હાચવે? એ છઠિયું 8મી દિવસે નો હાથમાં આવે, બોલો. એને બદલા 225 વર્ષના વાણા વાઈ ગયા, અને તેમ છતાં અગબંધ સચવાઈ રહેલું છે. જો કે મેં 3 વર્ષ પહેલા ફરિયાદ હતા દર્શન કરી આવ્યા. તમે જાઓ ની બાજુ રાજકોટ, નાના રાજકોટ, મોટા નહીં, અહીં નહીં જતા, નાના રાજકોટ. તો ત્યાં કનુભાઈ છે, એની ઘેરે છઠિયું છે, દર્શન કરજો. મહારાજની મહાનતા મહાલૌકિક છે. વાહલા તારે જમણે અંગૂઠે તિલ, તમે હરીશભાઈ હતા ને, આજે હરીશભાઈ ફ્રેમ બીજી ફેરી ક્યાં દર્શન કરે ત્યારે હાર્યા, એને હતી છઠિયાને દર્શન કર્યા મહારાજને. લો, તે હરિભગત નહોતા તો એને દર્શન થઈ ગયા, હવે હરિભગત થઈ છઠિયાને દર્શન કર્યા ને એમ જ હરિભગત થયા. પૂર્ણ ઉદય થયું ને. વાલા તારે જમણે અંગૂઠે તિલ કે નખમાં ચિહ્ન છેરેલો. મહારાજ તમારા જમણે અંગૂઠે તિલ છે, ક્યુ તિલ હશે? કયું તિલ હશે? નથી ખબર? ઉર્ધો રેખા. વાલા તારે જમણે અંગૂઠે તિલ, ઉભી રાતે રેખા તિલ છે તાર ભલા માણસ. કોઈને કેવું છે? નામ જ હું તો પૂછું, બારીની સાઈડ કે અંદરની સાઈડનું કાંઈ નથી કહેતો. વાલા તારે જમણે અંગૂઠે તિલ કે નખમાં ચિહ્ન છે. આનંદ સિંહ હું કે ભલે ને કે તમે શું કહો? એટલે ભાઈ તમારે અરે આનંદ સિંહ ભળ્યા જમણા પગનો અંગૂઠો એની બાહલી કોરે એક તિલ છે. મહારાજ તમારા જમણા અંગૂઠાની બાહલી કોરે કેટલું અનુસંધાન રાખ્યું. જ્ઞાન તિલ એટલે કઈ આવડું મોટો નહોતું, કઈ આમ જરાક આપણું તલ હોય ને, આપણે તલ કહીએ છીએ, તલ ને તિલ શબ્દ જ સંબોધો, પણ તલ કરતાય નાનો હોય, એના એના ચોથા ભાગનું હોય એટલી નાની સૂક્ષ્મ વસ્તુ સંતોએ કેટલી નિરખીને જોઈ લીધી, લખી લીધી. કહો મારા તમારા જમણા પગના અંગૂઠામાં અંગૂઠાની બાયલી કોરે એક તિલ છે અને પાછું નખમાં ચિહ્ન છે રે લોલ. હવે આવ્યું તમારું જમણા પગના અંગૂઠાના નખમાં ઊભી રાતિરેખાનું ચિહ્ન છે. કોને ખબર છે જમણા પગના અંગૂઠામાં રાતિરેખાનું ચિહ્ન છે? ઉશી આંગળી કરો તો ખબર હોય. અહીં બધાને જ ખબર હો, 30-40-50% લોકોને ખબર છે, બધાને ખબર હોવી જોઈએ, અને એ જ ખબર રાખ્યા જેવું છે, બાકી બધું ખોયા જેવું ભૂલ્યા જેવું છે. અને જો ન ખોવો ન ભૂલો છેલ્લે રોયા જેવું છે. હે, આ જ યાદ રાખ્યા જેવું છે. જમણા પગના અંગૂઠાના નખમાં ઊભી રાતે રેખાનું ચિહ્ન છે. ખુઠરસન વિશે તિલ ચિહ્નો છે, ને બેસજો અને શીખી લેજો. કેટલી વાર બેસ ને તમને શીખડાવતો, કેમ તમે શીખતા નથી? વાલા છેલ્લી આંગળી એ તિલ એક જોવાને મન દિન છેરેલો, છેલ્લી આંગળીની બાહલી કોરે એક તિલ છે. આ બધી તો વાત લખી, પણ જોવાને મન દિન છેરેલો એ શબ્દ બહુ મહત્વનો લખ્યો. જોવાને મન દિન છેરેલો એનો અર્થ શું થયો ખબર? મહારાજ આ તમારું જે તિલ છે ને જોવા માટે હું કર કરું છું, હાવ ગરીબ બની જાઉં છું, કોઈ મને ધક્કા મારે તો મંજૂર કરીને પણ એ તિલ મારે જોવું છે. જેણે પોતે પોતાનું અસ્તિત્વ ગુમાવવાની વાત કરે, જવાને મન દિન છે રેલો, હાવ આમ કરગરીને હાવ દિન થઈ જાય, આધીન થઈ જાય, પરાધીન થઈ જાય. આમ તો આધીન કરતા પરાધીન શબ્દ વધારે યોગ્ય છે દિનતા માટે. એ તો બિચારો હાવ દિન છે, પરાધીન થઈ ગયો છે, પોતાની જાતે કાંઈ કરવા સક્ષમ ન રહે એને પરાધીન કહેવાય. કૃપાનાથ આપના જમણા પગના ટચલી આંગળીની બાલેકોર જે તિલ છે એને જોવા માટે એટલો બધો પરાધીન થઈ ગયો છું, હવે કદાચ હું એમાંથી પાછો વળવા મારી ઈચ્છા કરું ને તોય પાછો વળાય એમ નથી, એ કાબુ મારા હાથમાં રહેવા પામ્યો નથી, પરાધીન કરી દીધા. માને એમાં એટલી બધી લાલચા, એમાં એટલું બધું લોચુંબકતા છે, એટલું બધું એને મારા મનને ખેંચી લીધું છે કે બસ હવે મન ઉપર મારો કાબુ રહ્યો નથી, એને આધીન બની ગયું છે. એક એ વસ્તુ બહુ અદભુત લખી, વાલા તારા નખની અરુણતા જોઈ શશિકળા ક્ષીણ છે રે લોલ. વાલા તારા નખની અરુણતા જોઈ શશિકળા ક્ષીણ છે રે લોલ. આ ઘટના પ્રેમાનંદ સ્વામીએ બહુ સહેતુસક લખી છે. ખબર છે તમને, એકવાર મહારાજ ને બધા સંતો વડતાલ બાજુ જતા હતા, એમ એક જબરો ભગત પણ માતાજીનો હવારના પોરમાં કીર્તન લલકારતો હતો. માડી તારા મુખની અરુણતા જોઈ શશિકળા ક્ષીણ છે રે લોલ. મહારાજે પ્રેમાનંદ સ્વામીને હામુ જોઈ, સ્વામી સાંભળો આ હું બોલે, માડી તારા મુખની અરુણતા જોઈ શશિકળા ક્ષીણ છે રેલો, તમારે કઈ કેવું છે? ખાંભળે જ રાખવું છે, કઈ બોલવું છે? આની સામે નોટિસ કાઢવી છે? પ્રેમાનંદ સ્વામી કે મારે આવો અન્યાય થાય કાઢવી જ પડે ને. અને પ્રેમાનંદ સ્વામી નોટિસ કાઢી, વાલા તારા નખની અરુણતા જોઈ શશિકળા ક્ષીણ છે રેલો. મહારાજ એની તો માતાજીનું મોઢું જોવે ત્યારે ચંદ્ર ઝાંખો પડે, પણ તમારા તો નખની અરુણતા, નખમાંથી નીકળતું તેજ, એની લાલાચ, મહારાજ એને જોવે ને ત્યાં ચંદ્ર ઝાંખો થઈ જાય છે. બોલો કરો વિચાર, ક્યાં મુખ ને ક્યાં નખ છે ને, એ બોડીનું નકામ વસ્તુ છે, બોડીમાંથી નકામ વસ્તુ, જરાક મોટી થઈ એટલે ફટ દઈને કાપી નાખી છે, કાપી નાખીશ કે નથી કાપી નાખતા? એવી વસ્તુ મહારાજ આપની જે છે એ પણ એના માતાજીને, એનો બીજો અર્થ શું છે ખબર, એનું મુખ અને આપનો નખ એ શેમ છે, સમજાણું તમને? એ તમને કાલ લાઈટ થાય કોક ને પણ. મહારાજ આપના ખાલી નખને જોવે, એની અરુણતા જ લાલાશ જોવે ને તો ચંદ્ર તો ઝાંખો પડી જાય. શશી એટલે ચંદ્ર, મૂળે શશ એટલે સસલું, શશ એટલે સસલું, અશ્ય અશ્મિન ઇતિ શશી, જેમાં સસલાનું ચિહ્ન છે માટે એને ચંદ્ર શબ્દથી સંબોધવામાં આવે છે, શશી કહેવામાં આવે છે. કેમાં સસલાનું ચિહ્ન છે? ચંદ્રના રૂપમાં કે ચંદ્રની અંદર. મહારાજ એટલે એનું નામ ચંદ્ર કેમ પાડવામાં આવ્યું? એવો જે ચંદ્ર છે એ ઘણો બધો સુંદર છે, પરંતુ તેમ છતાં આપના નખની અરુણતા જોતાની સાથે ઝાંખો પડી જાય. અહીંયા ચંદ્રની ઉપમા આપી, સૂર્યની કેમ ન આપી? શીતલતા માટે નહીં, વાલા તારા નખની અરુણતા, લાલાચ. ચંદ્ર જયારે ઉદય થતો ને ત્યારે લાલાશ બહુ સુંદર હોય. કૃપાનાથ એની લાલાશ એટલી બધી શોભાયમાન છે, પરંતુ એ લાલાશ કૃપાનાથ આપના નખની અરુણતા લાલાશ જયારે જોવે ને ત્યારે બિચારો ક્ષોભને પામી જાય, એવી અદભુત આપના નખની લાલાચતા છે. શું અદભુત અદભુત સ્વામી, ગમીનેથી ગોતી કાઢશ કો. અને આ એને કઈ ગોખવાની જ પીડ્યા, અંદરથી નીકળ્યા શબ્દો બધા, મળ્યા નીકળવા, મળ્યા નીકળવા, મળ્યા લખવા ફટાફટ ફટાફટ ફટાફટ. પહેલા તેમનું ગાઈ જ નાખ્યું તો હારું, આપણે તો કેટલી મહેનત કરીને મહિના સુધી ગોખ્યું હોય અને પછી ગાવા બેહી તોય પણ બે ફરી પાસે રિવર્સ બ્રેક મારવી પડે. આપણે મહિના સુધી ગોખ્યા પછી ગાતા હોય તોય કાં તો ત્રીજી કડી પહેલી ગવાઈ જાય, પહેલી ત્રીજી ગવાઈ જાય, અને કાં તો કાંઈનો શબ્દ ક્યાંય જતો રહે, કોનો શબ્દ ક્યાંય અપાઈ જાય. પણ પ્રેમાનંદ સ્વામી તો અખંડ વાઘધારા હાલે જ રાખે, હાલે જ રાખે, હાલે જ રાખે. કારણ કે એને છેડો જોઈન્ટ હતો, આપણે એટલો બધો જોઈન્ટ હજી થયો એ આપણો થઈ જાય ને આપણે એમ થઈ જાય. પણ આપણે બહુ જગ્યાએ છેડા જોઈન્ટ છે ને પાછા, એને એક જ જગ્યાએ હતો એટલે સમજાય. આપણે તો કેટલી જગ્યાએ જોઈન્ટ છે, તમે કહો સમી તમારે કેવું છે ને, એ તો અમારી હુંદી છે અમને ખબર. એક ભગત કહેતા હતા ને શિબિરમાં બહુ કડક કીધું ને, એટલે કે સ્વામી અમારે તો હેરાન કીર્તનનો પાર નથી. એમ કીધું કેમ? એ કે ભાઈ હું મારે આવું તું શિબિરમાં ઓલા ના પાડતા હતા તોય આવ્યો, ત્યાં આવો તમે ઘૂસતા હોય રાખો અહીંયા, અને પર્યાણે આવ્યો છે એટલે ઘેરે જ, એટલે એ ઘૂસતા આવશે કે અમારે જયારે બસ ઘૂસતા જ ખાવાને રહે કે અમારે તો કે હેરાન ગતિનો પાર નથી. મેં કીધું હેરાન થશે એના કારણ ની તમને ખબર? ના એ ખબર નથી. મેં કીધું વૈરાગ નથી, એટલે એક જો વૈરાગ આવી જાય તો ત્યાંથી સલાહ મને અહીંયા આવતા રહ્યો બધી હેરાન ગતિ પૂરી થઈ જાય. બોલો ચારે બાજુ ઘૂસતા ખાવા પડે તો એમ થાય? હાલો મૂકી પડતું આ કોઠારી સ્વામી ને પછી જુવાનમાં બહુ ન દેખાણ તે બોલો ગઢામાં મીંડ્યા તો ગઢા તૈયાર નથી થતા. બોલો ને ખાઈ પી ઉતર્યા છે હવે તો, હવે ત્યાંની મિષ્ટાને ખાવાનો સંકલ્પ નથી થતો. હું કામ ખબર તમને? ડાયાબિટીસ છે, પણ અહીંયા આવવાનો સંકલ્પ થતો નથી. બે ચાર દાદા કહેતા તૈયાર થયા છે, પણ મેં કીધું દાદાને છે ને બે ચાર મહિને અમને રહેવા દેજો તમે, પેલા હરખું જોવાનું, દાદાનું સેટિંગ કરવું પડે ને બરાબર. જોકે આ બધા દાદાની તો વાત જ નહીં થતા, બધા બહુ સ્વભાવ જેવું નામ નહીં, પ્રકૃતિ જેવું નામ નહીં, અખંડ ભજન ભજન કરી રાખે, અખંડ માળા ફેરી રાખે એવા જ બધા દાદા છે. પણ તોય જરાક જોવું તો પડે. હો તમે કેસર કેરી ખરીદવા જાઓ ને તો કેરી કેસર એટલે હારી જ કહેવાય ને, પણ તોય જોઈ આવી નથી લઈ આવતા, જરાક જોવી તો પડે, ભલે કેસર છે તો જોવી જ પડે. એમ આ દાદા તો બધા ભજનના અંગવાળા છે, તોય જરાક તપાસવા તો પડે, નહીતર ઉપાયથી થઈ પડે. પ્રેમાનંદ સ્વામી અદભુત વાત લખે, વાલા તારા નખની અરુણતા જોઈ શશિકળા ક્ષીણ છે રેલો, ઝાંખો વળી જાય છે ચંદ્ર, વાલા રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે રેલો, વાલા રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે રેલો. મહારાજ આપના નખની જે અરુણતા છે ને લાલાચ છે, એમાં મન ઓતપ્રોત થઈ જાય. પણ કોનું કોનું? તો કે ભક્તનું. વાહલા રસ ચોર ચકોર જે ભક્ત, જે એ લાલાચની કિંમતને સમજી શકે, કેવો ભગત એમાં આધીન બની જાય છે? તો કે ચકોર જેવો ભક્ત જે હોય તે. ચકોરની ઉપમા શું કામ આપી? તો ચકોરને ચંદ્રની લાલાચ જોતાની સાથે મન એવું ખેંચાણું એવું ખેંચાણું છે, ચકોર એ ચંદ્ર વિના રહી નથી શકતું. એમ ખરેખરો જે ભક્ત છે એ કૃપાનાથ આપના નખની અંદર રહેલી જે લાલાચ છે એને માણ્યા વિના રહી શકતો નથી. ચકોરને જેમ ચંદ્રની તાલાવીલી લાગી છે એમ ખરેખર ભક્તને તમારી તાલાવીલી લાગી છે. વાલા રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે રેલો, જોવાને પ્રવીણ છે રેલો. પ્રવીણ એટલે હોશિયાર થાય પાછો, જોવાને પ્રવીણ છે રેલો. અહીંયા પ્રવીણતાનો અર્થ એકાગ્રતા વાપરવી, એકાગ્ર કરો અર્થ, કે જેમ ચકોર ચંદ્ર નિહાળવા માટે એકાગ્ર બની જાય છે, તે હોશિયાર માણસની અંદર જ એકાગ્રતા હોય ને. કૃપાનાથ આપનું આ મુખારવિંદથી નખ શિખા સુધીનું જે આખું દિવ્ય શરીર છે એને જોવા માટે અતિ આતુરતા જાગી છે, અતિ આતુરતા. વાહલા રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે રે લોલ. હોશિયાર માણસ કોઈ કાર્યની અંદર ઓતપ્રોત બને અને એકાકાર બને છે, એમ આજ આજ તમારા નખની અરુણતા જોવા માટે જાણે હું પણ એકાકાર બની ગયો છું. અદ્ભુત ત્રીજી કડી લખીને સ્વામી છેલ્લી કડી લખે છે. હવે
વાલા તારી ઉર્ધ્વ રેખામાંથી રહો કરી વાસ લે
આપને ભગવાનમાં પ્રેમ પ્રગટ થશે. ભગવાનની મૂર્તિમાં જયારે મન લલચાશે ત્યારે આની મહત્વતા આપણને જેમ જેમ સમજાશે. પણ જીવને ગમે એટલું સાંભળે, ગમે એટલું જુએ, ગમે તેટલી વાત કોઈના મુખ થકી આપણે, પણ તેમ છતાંય જલ્દી સ્વીકાર્ય નથી થતી. ગમે એટલું વાંચે તો સ્વીકાર્ય નથી થતું. એનું કારણ ખબર? અબજો જન્મથી જીવે બીજો જ અનુભવ કર્યો, બીજો જ અનુભવ કર્યો, જેથી કરીને આ અનુભવમાં મન લાગતું નથી. આપણે બધા છે ને ભેલ પકોડીના ખોરાક વાળા થઈ ગયા છે, એટલે ઘારી ભાવતી નથી. હવે મારીની મૂર્તિ તો ઘારી છે, ઘારી. અનભક્તો તમને હાવ હાથ ચુકાવ, મહારાજે આપણને માણસનો દેહ આપ્યો ને આ કરવા હાટું જ આપ્યો છે. બોલો, આ કરવા હાટું જ આપ્યો છે. કે તું જન્મ ત્યારથી મર ત્યાં સુધી મંડો જ રહેજે, મારી મૂર્તિમાં મંડો જ રહેજે, એમ એ કરવા હાટું જ આપ્યો છે. પણ આપણે એમાં મન નથી પરોવાતા, એમાં મન નથી લાગતું, એટલે બીજું ત્રીજું બધું કરવાનો સંકલ્પ થાય છે. બાકી મહારાજને બીજું કરાવવું જ નથી. સ્વામી વાતો લખ્યું, લો સ્વામી કહે કે મહાપુરુષ માયને આરે જોડાણો, મહાપુરુષ માયની સાથે જોડાણો, તે પોતાની ઈચ્છા કરીને જોડાણો, કેરીને એની ઈચ્છા હતી ને પછી મહારાજ પ્રેરણા કરી એટલે જોડાણો, કે પછી મહારાજની આજ્ઞા થઈ એટલે જોડાણો. ત્યારે સ્વામી લખ્યું, પેલી એક જ વાત સાચી, એની ઈચ્છાથી જ જોડાણો છે. ભગવાન કોઈને માયામાં જોડતા નથી, કોઈને જોડતા નથી. જીવનો રાગ જ જીવને માયામાં જોડે છે. બાકી ભગવાન તો માયાથી મુકાવે, અને માયાથી મુકાવે એને જ ભગવાન કહેવાય. ભલા માણસો, માયાથી મુકાવે એને જ ભગવાન કહેવાય. કીધું તું ને લોયાના ત્રીજા વચનામૃતમાં ને પ્રહલાદજીએ કે મહારાજ તમે આ મારા દેહની રક્ષા કરીને હું રક્ષા માનતો જ નથી, ઇન્દ્રિય અંતકરણ થકી રક્ષા કરો એને રક્ષા માનું છું. જો ભગવાનના મનમાં બહુ હતું કે મેં પ્રહલાદની રક્ષા કરીને હિરણ્યકશ્યપ ઉપર મારી નાખ્યો, એટલે પાસે બોલાઈને કીધું કેમ પ્રહલાદ હવે રાજી તો હું રાજી રાખ, રાજી આમ હું તને મોટી ધાડ મારી. કે ભગવાનને કહેનારા મળે, ઓ ભગત ખરેખરો ભગત થાય ને અસલી રૂપમાં, ત્યારે ભગવાનને વિચાર કરતા કરી મૂકે, આમાં કઈ મોટી ધાડ મારી, આને મારે આમાં હું કાંઈ આપણી મહાનતા સમજતો નથી. ભગવાન કહે પણ હું તારા પર રાજી બહુ થયો, કાંઈક માગે તો ખબરદાર કોઈ માગવાની કીધું છે તો જીવ માગી માગીને માયા માગશે કે માટે આજ પછી કોઈ માગવાની કહેતા નહીં. સાંભળો, માયા માગે ને ભગત ન કહેવાય, એટલું તો સમજ્યા. પછી કેવું બોલ્યા ખબર, માયા આપે ને ભગવાન ન કહેવાય. બોલો, જગતના સુખને માગે ને ભગત ન કહેવાય, જગતના સુખને આપે ને ભગવાન ન કહેવાય. ભગવાન તો માયાના સુખમાંથી બહાર કાઢે, આ તો આપણા રાગે આપણને માયામ જોડ્યા છે. સાચું બોલો, તમને કોઈ ભગવાન આજ્ઞા કરી હતી, ખબરદાર સાધુ થયો છો તો ગ્રસ્ત થાય, કોઈ કીધું તું ક્યાંય ભગવાન તમને આજ્ઞા કરી હતી, સ્વપ્નમાં કહી ગયા તા? સાચું બોલ્યો, ખોટું બોલો તો માના આમ છે. ભગવાને તમને સ્વપ્નમાં આવીને એમ કીધું તું કે ખબરદાર ત્યાગી થયો છો તો સાધુ થાજે, એમ કીધું તું? નથી કીધું. ગ્રસ્થ થાય એમ કીધું તું? નથી કીધું. તો કામ થયા? કોને કર્યા બોલો તો, કોને કર્યા? તમને ગ્રસ્થ આશ્રમમાં તમારા બા બાપુ જોડે એમ તેમ માનો છો, એને જોડ્યા? નામ દેતા ને બિચારાને કોઈ દી ખોટે ખોટું કે મારે તો જોડાવો નતો પણ મારી બાનો બહુ આગ્રહ હતો, મારે તો લગ્ન કરવા નતા પણ મારા બાપુજી બહુ મને કહેતા હતા. બાપુજીનું બાનું તો કોઈ આ દુનિયા માને જ ક્યાં છો, પણ કોને જોડાવ્યા? રાગે જોડ્યા. કોને જોડ્યા? રાગે જોડ્યા. ભગવાન કોઈને પણ માયામાં જોડવા માટે તૈયાર નથી, જે જોડાય છે પોતાના રાગે કરીને જોડાય છે. ભગવાનને તો પોતાની મૂર્તિ સિવાય બીજું કઈ આપવું જ નથી. બોલો, બીજું કઈ આપવું જ નથી. ભગવાન તો પોતાની મૂર્તિનું સુખ લૂંટાવા માટે જ માગે છે, પરંતુ આપણે પરાયણે ભગવાનની આંગળી છોડી અને માયમ પડી જઈએ છીએ. બાકી ભગવાન તો ઈ જ આપવા માગે છે, ઈ આપે એને જ ભગવાન કહેવાય, એને જ ભગવાન કહેવાય. તો બીજું ત્રીજું કરવા માટે મન એટલે મોહે છે, આમાં મન મોહતું નથી. હજી કહું એટલે તેમ પગ્યા છે, કોઈ 50% પગ્યા છે, કોઈ 75%, કોઈ 40%, કોઈ 80%. હજી જો મન મહારાજમાં મોહી જાય ને તો હજી છૂટી જાય. હજી જો ને આ બધા કેટલું કહે છે તો નથી છૂટતું. અહીં કે ના સમય, હવે અમે આટલી ઉંમરે આવીએ તો છોકરા અમને બધું આમ થાય, છોકરાના લોકો આમ કે તેમ કે, છોકરાનો કાંઈ ખરખરો નથી. ખરખરો હજી રાગનો છે, સમજાણું, હજી રાગનો છે. મનમાં એમ થાય છે કે ક્યારેક સંકલ્પ થાય ને તો ઘેરે કેવા થાય, ભજીયા બનાવજો, અહીં પછી કહેવા નહીં થાય, અહીં નહીં હાલે. ભજ્યાનો રાગ ભગવાનમાં રાખતા વધતો નથી. રાગને અવલંબને કરીને જીવાત્મા માયામાં ગોથા ખાય છે, એમાં ભગવાન જરાય બાધરૂપ નથી. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી તો પ્રેમનો દરિયો, જેને બસ રાગ કો, અનુરાગ કો, પ્રેમ કો, આશક્તિ કો, જે કહો બધું જ મહારાજમાં, જે કોઈમાં નહીં. વહલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત રહો કરી વાસ ને રેલો, ઈ માગી હગે, સમજણ, ઈ ગાય હગે. આપણે તો ગાયેલું ગાઈ છીએ, અંદરથી ઉપાર્જન નથી થતું, અને અંદરથી જ્યાં સુધી ઉપાર્જન ન થાય ત્યાં સુધી હજી ભરેલો કહેવાય નહીં. અંદરથી ઉપાર્જન થવા જ્યારે માંડે ત્યારે કામ થાય. આ જ તો પ્રેમાનંદ સ્વામીનું ગાયેલું ગાય છે, વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત રહો કરી વાસ ને રેલો. કડી એ બોલતા હોય અને મનમાં સંકલ્પ એ કરતા હોય કે કપાસનો ભાવ 500 છે, જો 700 થઈ જાય કામ થઈ જાય. કડી ઓલી ગાય લો, વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત રહો કરી વાસ ને રેલો. મહારાજ કે પણ ક્યાંથી વાસ કરે, તું જોતો ખરો અહીંયા છો કે ક્યાં આટા મારશો? અનભક્તો, મહારાજ ઉર્ધ્વ રેખા બાજુ બધાનું મન બહુ ગયું છે, હું તો ખુલ્લી આંખે રે ઉર્ધ્વ રેખા દેખું. બ્રહ્માનંદ સ્વામી કહે ઉર્ધ્વ રેખાની બહુ મોટી મહત્વતા છે, જેને હકીકત આધ્યાત્મિક માર્ગે આગળ જવું છે, મોક્ષને માર્ગે આગળ જવું છે, સંકલ્પ વિકલ્પને વિરામ પમાડવા છે અને મહારાજમાં ખૂબ જ ચિત્તને જોડવું છે, એવા ભગવાનના ભક્તો મહારાજના ચરણારવિંદમાં રહેલી ઉર્ધ્વ રેખાનું ધ્યાન કરશે. ઉર્ધ્વ રેખાનું ધ્યાન કરનાર ઉર્ધ્વ ગતિને પામે છે. ઉર્ધ્વ ગતિ એટલે ઊંચું જવું, ઉપર જવું, શ્રેષ્ઠ કક્ષા પ્રાપ્ત કરવી. ઉર્ધ્વ રેખાનું ધ્યાન કરનાર ભક્ત અવશ્યમેવ ઉર્ધ્વ ગતિને પામે છે. માટે ઉર્ધ્વ ગતિ પામવી હોય એવા ભગવાનના ભક્તો ઉર્ધ્વ રેખાનું અવશ્યમેવ ધ્યાન કરશે. વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત રહો કરી વાસ ને રેલો. રહો કરી વાસ ને એટલે કાયમ રહો, મહેમાન ગતિ જેમ નહીં. આપણે ઉર્ધ્વ રેખામાં ચિત્ત રહે છે તો ખરું, પણ મહેમાનની જેમ શિબિરમાં સંતો બહુ કહે ત્યારે રહે છે પણ ખરું, પણ શિબિરમાં હોય ત્યાં સુધી પછી પાછું વિદાય લઈ લે છે. પડાયો પુરુષ જો ખબરદાર બને તો કાયમ એ ચિત્ત એમાં પરોવાઈ જાય એમ છે. માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રેલો. મારા તમે રાજી થયા હો તો મારે બીજી કાંઈ દક્ષિણા જોતી નથી. આ જોડીને કરગરીને કહું છું, જો રાજી થયા તો બસ આ દાન મને દેજો, શું મારું ચિત્ત આપના સ્વરૂપમાં પૂરવાયેલું રહે, મારું ચિત્ત આપની ઉર્ધ્વ રેખામાં રમતું રહે, બસ એ જ માગું છું, બીજું કાંઈ માગતો નથી. અને આવું જે માગે એને જ ભગત કહેવાય. આના સિવાય બીજું કાંઈક માગે એ ભગત ખરો, પણ ભગવાનનો નહીં માયાનો કહેવાય. માટે આ પદને સાંભળીને આપણે ભગવાનના ભગત થવું, માયાના ભગત સૌદેવને માટે મટી જવું, એવી રીતે અદ્ભુત 8 પદ પ્રેમાનંદ સ્વામી સમજાવ્યા. એની સાથે અત્યારે કીર્તન વિવેચન એનો સમય પૂર્ણ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.